starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 11 નવેમ્બર મંગળવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો વિસ્ફોટ સોમવારે થયો હતો, જેમાં 13 નાગરિકોના મૃત્યુ થયા હતા અને 24 ઘાયલ થયા હતા. આ સાથે જ અનેક કારોને નુકસાન પહોંચ્યું હતું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં આ વિસ્ફોટ થયો હતો, જેનો ધમાકો એટલો તીવ્ર હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. જોકે આ ખરેખર બોમ્બ બ્લાસ્ટ છે કે કેમ તે અંગે પોલીસે કોઈ જ જાણકારી નથી આપી. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટ બાદ સમગ્ર દિલ્હીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે, જ્યારે દેશના અન્ય મોટા શહેરોમાં પણ પોલીસ સતર્ક થઈ ગઈ છે. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કાર સાંજે 6:52 ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ તરફ આગળ વધી રહી હતી, તે સમયે જ મોટો વિસ્ફોટ થઈ ગયો હતો. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે મુખ્ય કાર તો બળીને ખાક થઈ જ ગઈ હતી, સાથે આસપાસની કેટલીક કારને પણ લપેટમાં લઈ લીધી હતી. 4-5 કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે તેને ચાંદની ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૌથી ભીડવાળો વિસ્તાર માનવામાં આવે છે. જે સ્થળે આ ઘાતક વિસ્ફોટ થયો ત્યાં ફોરેન્સિક ટીમ અને NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સહિતની એજન્સીના સ્ટાફ ત્યાં હાજર થયા હતા અને તેઓએ તપાસની શરૂઆત કરી છે. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ સાથે વાતચીત કરી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે પણ તપાસ માટેની એજન્સીઓ છે તેને સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટનાની વિગત માગી છે. હરિયાણાના ફરીદાબાદના ફતેપુર ગામમાંથી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાનારી 2900 કિલોગ્રામ જેટલી સામગ્રી મળી આવી હતી. ફરીદાબાદ દિલ્હીથી માત્ર 30 કિલોમીટર જ દૂર આવેલું છે. જોગાનુજોગ જે દિવસે આ સામગ્રી મળી આવી તે જ દિવસે સાંજે દિલ્હીમાં વિસ્ફોટ થયો હતો. જે ગામ પાસેથી આ વિસ્ફોટ મળી આવ્યો છે ત્યાંથી 360 કિલો સામગ્રી અગાઉ પણ મળી આવી હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં મોટે પાયે તપાસ અભિયાન ચલાવાયું હતું. જમ્મુ કાશ્મીરમાં આ ઉપરાંત એક મહિલા ડૉક્ટરના નામે રજિસ્ટર્ડ કારમાંથી એક AK-47 રાઇફલ, 3 કારતૂસ, 1 પિસ્તોલ મળી આવ્યા છે. હાલ પોલીસે આ મહિલા ડૉક્ટરની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઓપરેશનને જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
Starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
બિહાર વિધાનસભા ચૂંટણીનું બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ગઈકાલે સંપન્ન થયું, જે 67%થી વધુ હતું. 122 બેઠકો પર 3.70 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. મુખ્ય પ્રધાન નીતીશકુમારના 1.5 ડઝનથી વધુ મંત્રીઓ સહિત 1302 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. હવે આગામી 14 નવેમ્બર જાહેર થનાર ચૂંટણીના પરિણામ પર બધાની નજર મંડાઈ છે. બિહાર વિધાનસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સૌથી મોટો પક્ષ બને તેવા અણસાર છે. સાથે સાથે નીતિશકુમારની જનતા દળ યુનાઇટેડને પણ આ વખતે 60-80 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝાટકો કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે તેમ પણ અનુમાન બંધાયું છે. જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો એનડીએને 146, કોંગ્રેસના મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે, જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર 0-2 બેઠકોમાં સમેટાઈ શકે છે. અન્યના ખાતામાં 5 જેટલી બેઠકો જઈ શકે છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ એનડીએની સરકાર છે અને નીતિશકુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે, જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે. દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વર્ષે ધારણાથી વધારે ઠંડી પડશે તેવી જે આગાહી થઈ હતી તે સાચી પડવા તરફ જઈ રહી છે. દેશના કેટલાય રાજ્યોમાં અચાનક તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઘણા રાજ્યોમાં ડિસેમ્બર પહેલા જેવી કાતિલ ઠંડીનો અનુભવ અત્યારથી થવા લાગ્યો છે. આ વર્ષે ઠંડી થોડી વહેલી આવી ગઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં બરફ વર્ષા થાય તેવી પણ પૂરી શક્યતા છે. તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, બિહારનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોર જેવા શહેરોમાં તાપમાન 7 ડિગ્રી થઈ જતા જનજીવન પર અસર થઈ છે. માત્ર ઉત્તર ભારત જ નહીં, દક્ષિણ ભારત પણ ઠંડીની અસરમાં આવ્યું છે. દક્ષિણ ભારતના હિલ સ્ટેશનો અત્યારથી ઠંડાગાર બની ગયા છે. આ વર્ષે આવી કાતિલ ઠંડીની શરૂઆત લા નિનાના પ્રભાવથી થઈ છે. આખી સિઝન દરમિયાન આ સમુદ્રી ફેક્ટરની અસર રહેશે. તેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા રહેશે અને સિઝનમાં ઝાકળનું પ્રમાણ પણ ખૂબ મોટા પાયે રહેશે. ભારતના કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામાં તરીકે જાણીતા હતા તેવા પ્રોફેસર વૈદ્યશરણ રાજારામનનું 92 વર્ષની વયે ટાટાનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમના વિદ્યાર્થીઓમાં TCSના પહેલા CEO ફકીરચંદ કોહલી અને ઇન્ફોસિસના સહસ્થાપક NR નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ટેકનોલોજીકલ ક્રાંતિનો પાયો નાખ્યો હતો. તેમનો જન્મ 1933માં તમિલનાડુના ઈરોડમાં થયો હતો. પ્રોફેસર રાજારામને 1965માં IIT કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સમાં પહેલો શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે દેશમાં ટેકનોલોજીકલ ક્રાંતિ માટે પાયારૂપ કામ કર્યું હતું. તેમણે ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રને આકાર આપવામાં 6 દાયકાથી વધુનો સમય સમર્પિત કર્યો હતો. આ સમયમાં તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી. રાજારામન 1982થી 1994 સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્પ્યુટર સુપર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ જે પણ વિજ્ઞાનના વિકાસ માટેની કમિટી બનાવી હતી તેમાં પણ તેઓ અધ્યક્ષ રહ્યા છે. રાજારામનને દેશમાં ટેકનોલોજી શિક્ષણ અને નવી ક્રાંતિ મારફત નોંધપાત્ર યોગદાન આપવા બદલ 1976માં શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ અને 1998માં પદ્મભૂષણ એનાયત થયા હતા. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
Starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.